તારીખ 2/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 687 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 401
ન સમજાય ત્યાં સુધી આ સમજવાની મહેનત કરવી.
બરાબર.
દરેક જરૂરિયાતના વિષયમાં તો એમ જ કરવામાં આવે છે. ખાધું ન પચતું હોય તો પચાવવાનો ઉપાય કરે છે. પચતું નથી માટે ખાવાનું છોડી દો એમ કોઈ આહાર બંધ કરતું નથી. કોઈ પણ જરૂરિયાતના વિષયમાં ન સમજાય એટલે બીજી કાર્ય પદ્ધતિ અપનાવવી એમ સૂચવે છે કે એની જરૂરત સમજાણી નથી. જરૂરત સમજાય તો વધારે ઉત્સાહથી વધારે જિજ્ઞાસાથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે. વિશેષ કહે છે કે શું શું સમજવું એ વિષય સમજવાનો વિષય કયો કયો છે. સ્વભાવ શું, વિભાવ શું, કોના ગુણથી લાભ કે નુકસાન થાય તેનો વિચાર કરવો. પોતાનો સ્વભાવ શું અને એ સ્વભાવની જાતિ કેવી, વિભાવ શું અને એ વિભાવની જાતિ કેવી, સ્વભાવ અને વિભાવની માત્ર વ્યાખ્યા સમજવી અથવા તર્ક ન્યાય શાસ્ત્રના આધારે સ્વભાવ વિભાવ કેવા હોય એમ સમજી લેવું એટલી મર્યાદામાં નહીં રહેતા. સ્વભાવની જાતિ શું એ જ્ઞાનના અંશ ઉપરથી સ્વભાવની જાતિ સમજવી અને રાગની પર્યાય ઉપરથી વિભાવની જાતિ સમજવી, રાગ દ્વેષ મોહ અનેક પ્રકારના વિવિધ ભાવોમાં જાતિ વિવિધતા નથી. ભાવની પ્રકૃતિ વિવિધતા જરૂર છે. રાગની પ્રકૃતિ, દ્વેષની પ્રકૃતિ કે રાગની પ્રકૃતિમાં લોભ હોય, દ્વેષની પ્રકૃતિમાં ક્રોધ હોય, એમ અનેક વિધની પ્રકૃતિ છે. એમાં પ્રકાર પડતા હોવા છતાં વિભાવમાં કોઈ પ્રકાર નથી, બધા જ વિભાવો છે.
બરાબર.
એટલે એમ કીધું છે કે સ્વભાવ શું અને વિભાવ શું એમ સમજવું. રાગ શું, દ્વેષ શું, ક્રોધ કોને કેવો એમ નથી લીધો. વિભાવ જાતિ તમામ પ્રકારના વિભાવિત પરિણામને જાણવા અને જ્ઞાનના અંશ પરથી જ્ઞાનમય, જ્ઞાન તત્વ, જ્ઞાન સ્વભાવ, આત્મ સ્વભાવ એ શું છે એમ સમજવું. કોના વલણથી લાભ કે નુકસાન થાય, સ્વભાવ પ્રતિના વલણથી લાભ થાય અને વિભાવ પ્રતિના વલણથી નુકસાન થાય એ તેનો લાભ નુકસાનનો વિચાર કરવો. કેમ કે જીવનો એવો સ્વભાવ છે કે એને લાભ થાય એ બાજુ એનું વલણ થાય. વલણ એટલે એટીટ્યુડ માણસ નથી કહેતા કે વાત આપણને અનુકૂળ કરે છે પણ એનું વલણ આપણી અનુકૂળ નથી હોતું. આમ સમજાય છે કે વલણ જુદી વસ્તુ છે અને સામાન્ય કોઈ એક પર્યાયથી ભાવ બતાવવામાં આવે, ચેષ્ટા બતાવવામાં આવે, વાતથી બતાવવામાં આવે એ જુદી વાત છે. બુદ્ધિવાળો માણસ સમગ્ર પ્રકારે વલણને પકડે છે, માત્ર બાહ્ય ક્રિયાને પકડતો નથી. વલણ શું છે એ જોવામાં આવે છે. પ્રવૃત્તિ અનુકૂળ હોય છતાં વલણ વિરુદ્ધતા હોય તો એ સૂક્ષ્મ બુદ્ધિવાન અથવા વિશેષ બુદ્ધિવાન એ સમજી શકે છે અને તેથી એની અનુકૂળ ક્રિયાને સંમત નહીં કરતા વલણની મુખ્યતાથી જોવામાં આવે છે. એમ અહીંયા સ્વભાવને ઓળખીને સ્વભાવનું વલણ થાય ત્યારે સંપૂર્ણપણે રાગાદીની પ્રવૃત્તિ બંધ નહીં થાય, પણ વલણ ફરી ગયું એ મોટી વાત છે. અને વિભાવને સમજ્યા વિના વિભાવ પ્રત્યેના વલણને મટાડે નહીં, વિભાવ પ્રત્યેનું વલણ ચાલુ રાખે અને આત્માના સ્વરૂપનો મહિમા કરે વિકલ્પથી રાગથી અને વાણીથી, પણ અંદરમાં વલણ ફરે નહીં. તો એને વિભાવને સમજીને વલણ ફેર્યું નથી. કેવી વાત લીધી છે, વાક્ય સાદું લાગે પણ અંદર કેટલી વાત છે. સ્વભાવ શું, વિભાવ શું અને કોના વલણથી લાભ કે નુકસાન થાય તેનો વિચાર કરવો. વલણ શું છે, પોતાનું વલણ શું છે એનો વિચાર કરવો. વિચાર કરવો એટલે પોતાના વલણને સમજવું કે વિભાવ પ્રત્યેનું મારું વલણ છે કે સ્વભાવ પ્રત્યેનું મારું વલણ છે, અથવા સ્વ પ્રત્યેનું વલણ છે કે પર પ્રત્યેનું વલણ છે. બસ પરિણામનો, સમસ્ત પરિણામનો દોર જેવું વલણ છે તે ઉપર આધારિત છે. ઊંધો પ્રયત્ન કરે છે તે હવે સાચો પ્રયત્ન, સૌરો પ્રયત્ન કરવો. જે પુરુષાર્થના પરિણામની ગતિ રાગમાં અને પર પદાર્થના કાર્યોના કાળમાં ઉત્સાહિત થાય છે તેના બદલે સ્વભાવને અને સ્વરૂપને લક્ષમાં લઈને તે બાજુ ઉગ્રતા આવે, સ્વભાવનું બળ પ્રગટે તેમ કરવું જોઈએ. વિભાવનું બળ ક્ષીણ થાય, વિભાવ પ્રત્યે નિરસતા થાય અને સ્વભાવનો રસ આવે આમ થવું જોઈએ. આમ થવું જોઈએ અને કરવું 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 એમ ચાલુ ભાષામાં કહેવામાં આવે છે. નહીંતર વળી પ્રશ્ન કાઢે કે આમાં કર્તૃત્વ નહીં થઈ જાય. આમ કરવું, આમ કરવું, આમ કરવું, મહેનત કરવી, પ્રયત્ન કરવો. પહેલા વાક્યમાં આવી છે સમજવાની મહેનત કરવી, વળી કહ્યું કે પુરુષાર્થ કરવો. પર્યાયનું કરવું 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 કેમ આવે છે, એ કહેવાની પદ્ધતિ છે. એમ થવું જોઈએ એમ કહેવા માંગે છે. સાચી સમજણથી, યથાર્થ સમજણથી આમ થવું જોઈએ એમ કહેવા માંગે છે. નીચે પણ કરવું આવે છે ને, શરીરને વિકાર તરફ વલણ હતું તે ફેરવીને નિત્યાનંદ સ્વભાવનું વલણ કરવું, શરીરને વિકાર ઉપર વલણ એટલે હતું કે ત્યાં સુખ લાગતું હતું, જો કે ખરું સુખ નહોતું, આભાસિત થઈને સુખનો આભાસ થઈને જે કાર્ય થતું હતું એમાં ખરું સુખ લાગતું હતું, એ સુખ નહોતું પણ દુઃખ હતું, સુખાભાસમાં ખરેખર તો દુઃખ હતું. દ્રાક્ષ મીઠી લાગે, એ વલણ કેમ એ બાજુ જાય છે કે એમાં સુખ લાગે છે માટે જાય છે. જ્યાં સુખનો નિશ્ચય કરી લીધો છે ભલે એ ભૂલવાળો છે, સત્ય દ્રષ્ટિએ જોઈએ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં સુખ નથી, છતાં પણ એને માની લીધું છે કે આ સુખ છે, એ એમ જ માને છે એમ જ અનુભવ કરે છે કે આ ખરેખર સુખ છે. કેમ લાગે છે કે આ ખરેખર સુખ છે એમ લાગે છે, અને જ્યાં ખરેખર સુખ લાગે એવો અનુભવ થાય ભલે સુખ ન હોય તો પરિણામ ત્યાંથી ઉઠાવવું એ સહેલું નથી, પરિણામ ત્યાંથી મટાડવું એ સહેલું નથી, કેમ કે એ પરિણામનું વલણ જ ત્યાં રહેવાનું. એટલે તત્વ દ્રષ્ટિએ જ આનો ઉકેલ આવે છે, બીજી રીતે કોઈ આનો ઉકેલ આવતો નથી કે ખરેખર સુખ છે કે નહીં એની તું તપાસ કર. એ વાર થોડી ચર્ચા થઈ હતી, તપાસ કરવા જઈએ છીએ ત્યાં ઓલી મજા ચાલી જાય છે, જ્યાં તપાસ કરવા રોકીએ કે આ સુખ છે કે નહીં તો ઓલી જે મીઠાસ છે ભાવથી મીઠાસ જે લેવી છે એ નથી લેવાની. હા, એ સારું, પણ હવે મીઠાસ લેવાનો અભિપ્રાય હોય તો સારું કેવી રીતે થાય? જો તપાસ કરે, વારંવાર તપાસ કરે, અને પછી ત્યાં પરિણામ કેવા થાય છે, કેમ કે એમાં મીઠાસ લેવામાં જે આકુળતા હતી ને જે ઉપાધિ હતી પરિણામ પર, એ પછી સમજવાનો મોકો મળે છે. જ્યાં સુધી જીવ પર વિષયમાં સુખ બુદ્ધિએ પ્રવર્તે છે ત્યાં સુધીમાં એને એમાં ઉપાધિ છે ને દુઃખ છે એ અવલોકન કરવાનો અવકાશ રહેતો નથી. પણ જો તપાસ કરે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ પણ ઉપાધિ, આ પણ દુઃખમય પરિણામ છે, અને આ જે તપાસ કરતા એ ખ્યાલ આવે છે, જો ખરેખર એ જ્ઞેય છે ને એનું જ્ઞાતા માત્ર પણ રહેવું થાય પરિણામથી તો ખરું સુખ થાય, એ વાતનો ખ્યાલ ને અંદાજ પણ ત્યાં આવે છે જો તપાસ કરવામાં આવે તો. આમ શું કરે છે કે શાસ્ત્રમાં સમજણનો વિષય છે, સમજણના વિષયને લાગે વળગે છે ત્યાં સુધી. પ્રશ્ન એ ચાલ્યો છે ને, સમજાય ત્યાં ન સમજાય ત્યાં સુધી શું કરું, કે સમજવાની એક રૂઢિ એવી થઈ ગઈ છે, પદ્ધતિ એવી થઈ ગઈ છે કે શાસ્ત્ર હોય, કોઈ પણ કથન હોય, કોઈ પણ વચન હોય, એનો અર્થ શું છે એ નક્કી કરી લઈએ, કે શબ્દોનો અર્થ શું છે, શબ્દોના અર્થથી આગળ વધીને એની પાછળ આશય અને ભાવાર્થ શું છે, આત્મ સમજી લે તો પર્યાપ્ત માને, કોઈ વિદ્વાન હોય તો પછી નવી વિવિક્ષા લગાડે, વિશેષ કોઈ વાંચન હોય અન્ય મતોનું તો મતાર્થ પણ સમજે, જૈન મતમાં આમ કહે, અન્ય મતમાં આમ કહે, કોઈ શાસ્ત્રની સાથે મેળવીને એનું પ્રમાણ પણ ગોઠવી લીધા. અહીંયા કહ્યું છે બરાબર છે, બીજા શાસ્ત્રમાં પણ આવી વાત બીજા આચાર્યોએ અને જ્ઞાનીઓએ કરી છે. થોડી ન્યાયથી પણ આ વાત બરાબર છે, એમ ન્યાયથી મેળવી લે, યુક્તિથી મેળવી લે, કોઈ દ્રષ્ટાંતથી મેળવી લે. આટલી રૂઢિ જે સમજવાની છે, ત્યાંથી જે સંતોષ પકડાય છે, ભલે આ પદ્ધતિમાં કાંઈ બહુ વાંધો નથી, પદ્ધતિ સાથે બહુ વાંધો નથી, પણ ત્યાંથી જે સમજાયાનો જે સંતોષ છે એ વાત તો બરાબર નથી. કે બસ હવે બરાબર સમજાઈ ગયું, ચારેય બાજુથી ન્યાય, યુક્તિ, તર્ક, શાસ્ત્ર, અર્થ, ભાવાર્થ, મતાર્થ, નયાર્થ બધાથી સમજાઈ ગયું, માટે સમજાઈ ગયું એમ ન લેવું જોઈએ. જે સમજણ છે એ તો ભાવો સંબંધીની છે, ખાસ કરીને તત્વજ્ઞાનના વિષયમાં જે કાંઈ સમજણ છે એ તો ભાવો સંબંધીની છે. અને ભાવો તો જીવને ચાલતા પર્યાયમાં અનુભવમાં આવતો વિષય છે, અનુભવમાં આવી રહેલો વિષય છે, એને ન સ્પર્શે ત્યાં સુધી બુદ્ધિ સમજણની પદ્ધતિનો પ્રકાર પરલક્ષી જ્ઞાનમાં જાય છે અને ધારણા જ્ઞાનમાં જાય છે. આમ થાય છે. એટલે એ પદ્ધતિમાં જે પરલક્ષીપણું છે અને માત્ર પરલક્ષે ધારણા કરીને જે સંતોષ લેવાનો પ્રકાર છે એનો નિષેધ છે. એવી પદ્ધતિથી સમજાયા પછી પણ આગળ ચાલવાનું છે અથવા એ પદ્ધતિથી સમજતા સમજતા સાથો સાથ જે આગળ ચાલવાનું છે, પછી નહીં પણ સાથો સાથ, કે આ ભાવો તો મારા અનુભવમાં આવે છે, જ્ઞાન પણ મારા પરિણમનમાં છે, મારી પર્યાયમાં જ્ઞાન છે, તો મને જ્ઞાનનો અનુભવ ન થાય એમ તો બને નહીં, તો એની સ્વભાવ જાતિને હું કેમ ન પીછાણ પરિચય કરીને. રાગ પણ મારી પર્યાયમાં થાય છે તો એ પણ અનુભવમાં આવતી ચીજ છે, એનો પરિચય કરીને એની વિભાવ જાતિ કા ન પીછાણ કેમ ન ઓળખો. પછી શેમાં લાભ છે, લાભ એટલે અહીંયા કોઈ રૂપિયાના પાઈમાં લાભ નથી થતો, દુકાનમાં થાય છે. લાભ એટલે શાંતિનો, નિરાકુરતાનો લાભ અને આકુરતા નુકસાન છે, સુખનો લાભ અને દુઃખ નુકસાન છે. અહીંયા સુખ દુઃખ ને શાંતિ એ શાંતિ એવું લાભ નુકસાનનું માપ છે. દુનિયામાં માપ જુદું છે લાભ નુકસાનનું. દુનિયામાં તો કહે છે કે ભલે આકુરતા થાય, ભલે તીવ્ર પાપ કરવા પડે, પણ પૈસાનો લાભ થવો એને લાભ માયનો છે. ખરી વાત શું છે કે એને લાભ માયનો છે, એટલે બીજો બધો કોઈ લાભ નથી, આ એક જ લાભ છે એમ ગણીને ચાલવામાં આવે છે. એ અહીંયા લાભ નુકસાનનો ગણતરીનો પ્રકાર નથી. આત્માને અવસ્થામાં સુખ થાય, શાંતિ થાય, લાભ ને દુઃખ થાય ને અશાંતિ થાય, નુકસાન. લાભ નુકસાન સમજે તો જ વલણ ફરે. આ પ્રકારે સુખ દુઃખ નો વિષય એને તાત્વિક દ્રષ્ટિએ ન સમજાય તો પરિણામનું વલણ ન બદલાય. આ બધી વાતને હા પાડે તો પરિણામનું વલણ ન બદલાય. હજી કહે છે ને માજન મારા મા બાપ મારી છૂટી ન કરે, એમ તમે સાચા દેવ કહો છો, સાચા ગુરુ જે કહો છો, સાચા શાસ્ત્રો જે કહો છો, એ બધું માન્ય છે, બધી વાત તમારી માન્ય છે, પણ અમારું વલણ નહીં ફરે એ આનું કારણ આ છે. વલણ નહીં ફરવાનું કે જીવને શેનાથી લાભ છે એટલે શાંતિ ને સુખ છે, અને શેનાથી એનું નુકસાન છે એટલે દુઃખ છે ને અશાંતિ છે, એ વાત એને સમજમાં આવતી નથી. વલણમાં પરિણતિ તો છે જ, વલણમાં પરિણતિ તો છે જ, પણ પરિણતિ હજી ન સમજાય, પણ વલણ સમજાય એટલે બહુ જુદું ઘરગથ્થું પ્રકાર લઈ લીધો છે. માણસ નથી કહેતા આપણી વાતની હા પાડે છે, પણ એનું વલણ નથી હજી સમજે. બુદ્ધિ વાળો માણસ નથી સમજી શકતો કે કોઈ માણસને સાથે ન્યાયથી વાત કરવા જાઓ તો ન્યાય તો એને સ્વીકારવો જ પડે. ચોખ્ખું તો એમ ન કહી શકે કે ન્યાય થાય કઈ જોયો નથી, અમારે કરવું છે એમ કરશું તો કિંમત ચાલી જાય કે આ તો હાવ સ્નાન પણ કરે છે. ન્યાય એ વિચારવાની વાત નથી, એવું કેમ ચાલે દુનિયામાં વ્યવહાર. ન્યાય બરાબર છે, વાત તમારે ન્યાય છે, બધું બરાબર છે, બધું બરાબર છે, પણ વલણ ફેરવે નહીં. બને છે કે નથી બનતો? વલણ છે એક જાતનો પક્ષ બંધાઈ ગયેલી વાત છે. વિકાર અને શરીર આદિ પર પદાર્થો ઉપર સુખના નિશ્ચય વડે એક એનો પક્ષ બંધાયેલો છે. એ પક્ષ નથી છૂટતો, કેમ કે એમાં દુઃખ છે એને ઓળખાણ નથી, એમાં નુકસાન છે એને ઓળખાણ નથી, અને સ્વભાવમાં સુખ છે એની ઓળખાણ નહીં હોવાથી સુખનો નિશ્ચય ત્યાં થતો નથી. જે સ્વરૂપનો નિશ્ચય કરવો છે, જે સ્વભાવનો નિશ્ચય કરવો છે, એમાં સુખનો પોઈન્ટ, સુખનો મુદ્દો ખાસ છે.
બરાબર.
કેમ કે જીવને પ્રયોજન સુખ સાથે છે, એનું પર્યાય વિષય જે પ્રયોજન છે એ તો સુખ સાથે સંબંધ ધરાવે છે. એનો સ્વભાવ સુખ હોવાથી એને સુખ જીવે છે, અને સુખને સંમત કરવા વાળો જીવ છે. જ્યાં સુધી એને સુખ સ્વભાવ ન સમજાય ત્યાં સુધી સ્વભાવનું વલણ થાય નહીં, સ્વભાવનો પક્ષ થાય નહીં, નિશ્ચયનો પક્ષ થાય નહીં. એ ખરો નિશ્ચયનો પક્ષ છે. નિશ્ચય આત્મ સ્વરૂપ કે જેમાં સુખ છે, અપરિમિત સુખ ભર્યું છે, બેહદ સુખ છે. સુખનો સાગર છે એ ઉપમા એને ઓછી પડે છે, કેમ કે સાગરની તળિયું છે, આને ક્યાં તળિયું છે. એવો સ્વરૂપનો સુખ સ્વરૂપનો નિશ્ચય થાય તો વલણ પક્ષ એવા નિશ્ચય સ્વભાવ નહીં થયા વિના રહે. એને ખરેખર નિશ્ચય થયો, એને ખરેખર સપનો પક્ષ થયો એમ કહેવામાં આવે છે. એને સપનો પક્ષ થાય તે પક્ષાંતિક્રાંત થઈને સપનો અનુભવ કરે છે, સત્યનો અનુભવ કરે છે. નિશ્ચયની વાતો કરનારા નિશ્ચયના પક્ષવાળા છે એમ નથી. તમારે ફલાણા તો બહુ નિશ્ચયની વાતો કરે તો એટલે નિશ્ચયની જ વાતો કરે છે, માટે નિશ્ચયનો પક્ષ છે એ વાત થતી છે. અથવા નિશ્ચય સ્વરૂપનો રાગ કરે છે, વાત કરે છે ત્યારે એને રાગ પણ છે ને, માટે નિશ્ચયનો પક્ષ છે એમ નથી. ઓળખાણ થતા એનું જે વલણ બદલાય ત્યારે એને નિશ્ચયનો પક્ષ છે. એટલે શું કસોટીમાંથી પસાર થાય એટલે વલણ તો ખરી નું હોય તો એ વાતોને વિકલ્પ બેકાર છે. અંદરથી સ્વભાવ પ્રત્યેનું વલણ ન થાય, નિશ્ચય પ્રત્યેનું વલણ ન થાય તો એ નિશ્ચયની પ્રધાનતા વાળી વાતો ખરેખર તો ઠેકાણા વગર નહીં થાય. કેમ કે એનું વલણ તો વિભાવ અને વિભાવના વિષય ઉપર છે એમ છે. એમ વાત મુખ્ય આકાર વલણ વિપરીત પણ કહ્યું છે કે જ્યાં સુધી સાધક નથી ત્યાં સુધી રાગ દ્વેષ ચારિત્ર નું મોહ એ બધું થવાનું. પણ સમ્યક દર્શન થયા પહેલા પણ વલણ ફરી ગયું છે. સ્વભાવ શું ક્યાંથી લાભ ને ક્યાંથી નુકસાન આ મુદ્દા સમજાય. એટલે લાભ નુકસાન ના પ્રયોજન થી સ્વભાવ અને વિભાવ નો વિષય સમજાય તો એનું વલણ ફરે, નહીં તો વલણ ન ફરે. વલણ ફરવું સમજાય જાય એનાથી બુદ્ધિ જીતર થાય ને સમજાય જાય ને વલણ ન ફરે તો એને ખરેખર સમજાણું છે એમ નથી કહેતા. સમજાણું હોવા છતાં જેમ બાળક મોપાટ બોલે ઘડિયાળ ઉઠી જાય, પણ એને પછી ઊંધેથી પૂછો 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 એમ કરીને 9 8 9 8 9 પૂછો પટ થઈ ગયો. ધારણા કરી લીધી હોય એમાં જરાક ફેર પડે તો કે એમ ન હોય, એમ ન હોય કે હોય એ નક્કી ક્યાંથી કર્યું? અપરિણામી ના વિષયમાં એવું થઈ ગયું. અપરિણામી શબ્દ નવો નવો પ્રચલિત થયો, પેદાની વિના નિમિત્ત થયો. અપરિણામી ન હોય, આત્મા તો અપરિણામી સાંખ્ય મતમાં છે, જૈન મતમાં તો નથી. ભક્તિ મેળવી હોય, મતાંતર મતાર્થ આવડતો હોય, મૂળ સ્વરૂપ જે ધ્રુવ સ્વરૂપ છે ધ્રુવ પણ મત રાખો અને અપરિણામી સંમત ના રાખો તો ધ્રુવ ક્યાંથી એમ જાણો? ધ્રુવ એટલે એક રૂપ રહે, તો ઉત્પાદન ધ્રુવમાં ધ્રુવ તો આવે છે, એ તો કોઈ નવો શબ્દ નથી. ધ્રુવ સંમત રાખો અને અપરિણામી સંમત ના રાખો તો ધ્રુવ નો ભાવ કેવી રીતે સમજાણો? ધ્રુવ ભાવ કેવી રીતે સમજાણો? પરિણામમાં તો અધ્રુવપણું છે અથવા ફેરફાર થાય છે, ધ્રુવમાં ફેરફાર થતો નથી. તો એ સૂચવે છે કે અપરિણામી પણ છે. લખેલા પ્રવચન માંથી આધાર નીકળ્યો છે એને દ્રષ્ટિએ પ્રકાશ. બંધ અધિકાર ના દીકરો 280 એમાં એક વિષય એવો ચાલી ગયો ભારતમાં જયચંદજી ના, પ્રવચન માટે બી વાત આવી ગઈ છે. આ પ્રવચન માટે એ દિવસોમાં બંધુ લખેલા પ્રસિદ્ધ થયેલા છે, લેખન લખતા શરૂઆતમાં છપાવેલા ટ્રસ્ટ તરફથી હિન્દી કરી નાખ્યું છે. સમયસર પ્રવચન ભાગ 5 નો જૂનો પ્રવચન રત્નાકર નો ટેપ ઉપર લીધેલા સંખ્યા 252 અને ચેતન ગાથા 280 ના પ્રવચન માટે આ હિન્દી અનુવાદ છે. કે આત્મા દ્રવ દ્રષ્ટિથી અપરિણમન સ્વરૂપ છે. પહેલો પેરેગ્રાફની પહેલું વાક્ય એ છે કે દ્રવ દ્રષ્ટિએ આત્મા અપરિણમન સ્વરૂપ છે. તે દિવસે એ ભાષણ પ્રવચનના વિશે ચાલેલો અર્થાત દ્રવ દ્રષ્ટિથી પુણ્યપાપના વિકાર થવાનું સામર્થ્ય આત્મામાં નથી. પર્યાય દ્રષ્ટિથી પરિણામી છે, સ્વભાવમાં શુદ્ધ પર્યાય રૂપ સ્વભાવથી શુદ્ધ પર્યાય રૂપ પણ પરિણમે છે અને અશુદ્ધ પર્યાય રૂપ પરિણમે છે. શુદ્ધ વસ્તુ દ્રષ્ટિથી આત્મા અપરિણમન સ્વરૂપ છે. શુદ્ધ વસ્તુ દ્રષ્ટિથી આત્મા અપરિણમન સ્વરૂપ છે. આ ફરી વાર એવું અર્થાત કુટસ્થ છે. આવો શબ્દ લીધો છે, લાકડું પડી રહી એટલે સ્વભાવ છે. કુટ એટલે લાકડી, સ્થળ એટલે રહેવું. કુટસ્થ સમજે કુટસ્થ ન હોય પણ આ નીકળી
પછી ગુરુદેવ તો ચોખવટ કરે છે, પરંતુ તદ્દન કુટસ્થ છે એમ નથી. આખા દ્રવ્ય તદ્દન પ્રમાણથી પણ કુટસ્થ છે એમ નથી. કથંચિત એટલે કોઈ અપેક્ષાથી કુટસ્થ છે, અને કોઈ અપેક્ષાએ પરિણામી પણ છે. એટલે કોઈ અપેક્ષાએ કુટસ્થ પણ છે અને કોઈ અપેક્ષાએ પરિણામી પણ છે. સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો કુટસ્થ છે, સમાન દ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામી છે. વસ્તુ વિચિત્ર છે, કુટસ્થ પણ છે અને પરિણામી પણ છે. બંધની મોક્ષ પર્યાય છે તે નિમિત્તની અપેક્ષા રાખવાળી પર્યાય છે. બંધી કર્મના કર્મનો બંધ અને કર્મનો મોક્ષ સાથેનો સંબંધ છે. નિરપેક્ષ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. અપરિણામી શબ્દ આવ્યો એટલે અપરિણામન સ્વરૂપ લીધો હતો. નિરપેક્ષ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે, અભેદ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. બે જગ્યાએ વાત લીધી છે, અપરિણામી શબ્દ જ વાપર્યો છે.
અને દ્રવગુણ પર્યાયનો ભેદ પાડવાની અપેક્ષા લ્યો તો ઠીક, નહીં તો પર્યાય તો પોતાથી નિરપેક્ષ છે એટલે પરિણામી પણ છે. સિદ્ધ ભગવંતને અનંત ગુણોમાં પરિણમન થઈ રહ્યું છે એટલે આત્મા પરિણામી છે, પરંતુ દ્રવ્ય દ્રષ્ટિથી અભેદ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. આ ત્રીજી વખત સમજાવ્યા એક જ પેરેગ્રાફમાં. એવું છે, ભાવ જો ન બેસે, ભાવની સ્વભાવની ઓળખાણ ન થાય તો નવો શબ્દ આવે તો ભાવનો ઓળખાણ હોય તો કેમ ન થાય, એમ હોય નહીં એવું લાગે. એટલે એ સમજીને લાભ લાભ નુકસાન સમજીને પ્રયત્ન સવળો થવો જોઈએ, અથવા ખરેખર જો લાભ નુકસાન સમજાય તો પ્રયત્ન સવળો થયા વિના રહે નહીં. એટલે પ્રથમ યથાર્થ સમજણમાં જ પુરુષાર્થ ગર્ભિત છે. એ સોગાનીજી લીધું છે 17 નંબરના પત્રમાં. ગુરુદેવ સમજણ ઉપર બહુ વજન આપે છે એનું કારણ એ છે કે યથાર્થ સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત પડેલો છે. સમજણ પ્રમાણે પુરુષાર્થ ચાલશે. જો સ્વભાવ સમજાશે અને એમાં સુખ છે એમ નિશ્ચય થશે તો પુરુષાર્થ અને તમામ ગુણોના પરિણામનું વલણ, એમાં પુરુષાર્થ મુખ મોખરે છે, તમામ ગુણોના પરિણામનું જે વલણ છે એ સ્વભાવ પ્રતિ જશે. અને વિભાવમાં રાગમાં સુખ છે, રાગના વિષયમાં સુખ છે એ નિશ્ચય પડ્યો છે ઊંધો, ત્યાં સુધી પુરુષાર્થ અને બાકીના સમસ્ત ગુણોનું વલણ ઉલટું જશે, બીજી બાજુ જશે, ઊંધી બાજુ જશે. તેથી કહે છે કે શરીર અને વિકાર તરફ વલણ હતું તે ફેરવીને નિત્યાનંદ સ્વભાવનું વલણ કરવું તે તારા હાથમાં છે. આ સ્વાધીન કાર્ય તારાથી તું કરી શકે એવું છે, કોઈ તને આ કાર્ય કરી દેશે નહીં. ભલે સમજવા માટે તું ગમે તેને પૂછ, સમજવા માટે તું ગમે તે શાસ્ત્ર વાંચ, પણ કાર્ય તો તારે પોતાને જ કરવાનું રહે છે. અથવા સાચા મુમુક્ષુને એ ખ્યાલ હોય છે કે ભલે જ્ઞાનીના સંગમાં જઈએ છીએ, જ્ઞાનીનો સંગ કરીએ છીએ, તેમના સમાગમમાં સત્ય સમજવાનો પ્રયાસ થાય છે, તો પણ પ્રયત્ન તો મારે જ કરવાનો છે એ વાત એની સમજણ બહાર રહેતી નથી. એ સમજણ સાથે રાખીને સંગ થાય છે. તેથી એની એકાંત નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જતી નથી. જોકે જ્ઞાનીનો સંગ અને સમાગમ જ એવો છે કે નિમિત્તાધીન દ્રષ્ટિ હોય છે અનાદિની એ મટી જાય છે. એવા સ્વાધીનતાના ઉપદેશના સ્વાધીનતાના વસ્તુ સ્વરૂપના પ્રકાશનારા વચનો
એ એમનો મુખ્ય વિષય હોય છે, એમની વાણીનો એ મુખ્ય વિષય હોય છે, એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ રહેવાનો પ્રશ્ન રહેતો. શરીર ને વિકાર તરફ વલણ હતું તે ફેરવીને, શા માટે ફેરવીને, કે ત્યાં આનંદ નથી ને ત્યાં સુખ નથી, ત્યાં શાંતિ નથી. સ્વભાવ કે જ્યાં સદાય આનંદ પીડ્યો છે, નિત્યાનંદ સ્વભાવ છે, મુખ્ય આકર્ષણનું જે કારણ છે આ છે કે આત્મા અનંત આનંદની એક ગાંઠ છે કે જે સદાય પરિપૂર્ણ આનંદથી એમને અકબંધ રહે છે, ભરેલું જ રહે છે તત્વ. ગુરુદેવના પ્રવચનોની આ એક વિશિષ્ટતા હતી, સુંદરતા હતી, અથવા એક રસાવતા હતી, તો આ હતી કે આત્માનો વિષય આવે ત્યારે નિત્યાનંદ, જ્ઞાનાનંદ, નિર્મળાનંદ સ્વભાવ છે, એ આનંદ ઉપરનો એમનો જે રસ છે એ સ્પષ્ટ બીજાને સમજાય એ રીતે વાણીના નિમિત્તે બહાર આવતો. ભલે ગમે તે શાસ્ત્ર ચાલતું હોય તો પણ એક સમયમાં એમને પોતાની ભાષામાં એમ આવતું કે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં આ આત્મા છે એ જ્ઞાનાનંદ, નિર્મળાનંદ, નિત્યાનંદ પદાર્થ છે. આવો જે આત્મા છે એમ છે કરીને એની અસ્થિ સ્થાપીને પછી જે અધિકાર ચાલતો હોય, બંધનો અધિકાર ચાલતો હોય કે પુણ્ય પાપનો અધિકાર ચાલતો હોય, તો આવો આત્મા છે એને ભૂલે ત્યારે જીવને બંધ થાય છે અથવા પુણ્ય પાપનો આગ્રહ થાય છે, એમ કરીને પછી એ પરિભાષા આની અસ્થિથી લેતા હતા. સ્વભાવનું વલણ કરવું એટલું ન લીધું, પછી જોયું શરીરને વિકાર તરફ તરફ વલણ હતું તે ફેરવીને સ્વભાવનું વલણ કરવું એમ ન લીધું, પણ શરીરને વિકાર તરફ વલણ હતું તે ફેરવીને નિત્યાનંદ સ્વભાવનું વલણ કરવું એમ લીધું છે. સ્વભાવમાં આનંદ છે એ વાતને આગળ કરી, કેમ કે એ મુખ્ય વિષય છે, વલણ થવામાં આનંદ મુખ્ય છે. નહીતર કરવા માંગે તો ન થાય. જો એને પોતાનો આનંદ અને પોતાની શાંતિ પોતામાં હયાત છે એ દેખાય નહીં જ્યાં સુધી, એટલે એને એનો ખ્યાલ પડે નહીં, એનો નિશ્ચય આવે નહીં ત્યાં સુધી વલણ કોઈ રીતે ફેરવી શકાય નહીં. જે જગતના આનંદના વિષયો, પાંચ ઇન્દ્રિયના વિધવિધ વિષયો છે, એનો સર્વથા ત્યાગ કરે બહારથી, તો પણ જ્યાં સુધી નિશ્ચય ન બદલાય, આનંદ અનંત આનંદની હયાતીના આધારે નિશ્ચય ન બદલાય કે આનંદ તો અહીંયા આત્મામાં છે, ત્યાં સુધી પર વિષયની પ્રવૃત્તિ બંધ કરી હોય તો પણ વલણ નહીં ફરે, અને વલણ નહીં ફરે ત્યાં સુધી બધું બેકાર છે. આ મુદ્દો છે, આ પોઈન્ટ જે કોઈ ખાસ મુદ્દો છે એ આટલો છે. ગુરુદેવના પ્રવચનોમાં આવો વિષય, ગૂઢ વિષય બહુ આવેલો છે, અનેક જગ્યાએ આવ્યો છે. પોતાનું ખૂબ મંથન હતું, 24 કલાક તો નિવૃત્ત, પહેલેથી નિવૃત્ત થઈ ગયેલા દીક્ષા લીધેલી, એટલે તત્વજ્ઞાનનું ચોથા ગુણ સ્થાને ગ્રહસ્થ હોય, પ્રવૃત્તિવાળા હોય, પૂર્વક્રમના ઉદય અનુસાર એટલી નિવૃત્તિ ન હોય તો ઉપયોગ પ્રવૃત્તિમાં જતો હોય. અહીંયા પહેલેથી નિવૃત્તિ હતી એટલે, અને સ્વાધ્યાય મુનિને જ્ઞાન ને ધ્યાન બે જ પ્રવૃત્તિ હોય છે. ગુરુદેવના જીવનમાં
અજ્ઞાન ને ધ્યાન મુખ્ય હતું. એકલા પડ્યા હોય તો એ શાસ્ત્રો વાંચતા હોય, કા ધ્યાનમાં બેસતા બેસતા નજરે જોયું છે ને, જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ એટલી, પછી હાલતા ચાલતા ખાતા પીતા એ તત્વનું ઘોલન ને મંથન ચાલતું હોય. એટલે એમનો ચાલતા ચાલતા પણ સમાગમ કરતા થલ્લે જાય તો તે એકાદ માઇલ સુધી, પેલા તો 1.5 માઇલ જતા એટલે એકાદ માઇલ સુધી બધા હારે જાય, પછી રોકાઈ જાય રસ્તા ઉપરથી, જંગલમાં છૂટા જ હોય પછી રોકાઈ જાય રસ્તા ઉપર. બધા આવવા જવામાં કેટલી તત્વ ચર્ચાઓ ચાલે છે, પણ એક જ વિષય, બીજો વિષય નહીં.
બરાબર,
દુનિયાદારીનો તો કોઈ વિષય નતો. શરીર ને વિકાર તરફ વલણ હતું તે ફેરવીને નિત્યાનંદ સ્વભાવનું વલણ કરવું તારા હાથમાં છે. આ તો જે જૈનમાં દીક્ષા અંગીકાર કરી છે ત્રણેય ફિરકામાં, એ સાધુઓનું એટલું તત્વ ભોલન નથી, એટલો સ્વાધ્યાય નથી. માને છે પોતાને છઠ્ઠે સાતમે ગુણસ્થાન, સાધુ દશા તો સાધુ દશા પ્રમાણે જ ગુણસ્થાન માને ને, પણ એટલું તત્વનું જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ આજે જોવામાં આવતી નથી. કહેવાય સાધુ પણ લૌકિક પ્રવૃત્તિમાં પડી જાય, પછી મંદિર બાંધીને અપાસરા બાંધીને ફંડફાળા કરે ને, કાં તો લોકોમાં જે ચાલતું હોય પોલિટિક્સ ને ગ્રુપિઝ ને એમાં પડી જાય. બધું બધો ખ્યાલ છે પાછો, કે છે એ તો બિલકુલ સાધુ ને હોય શકે જ નહીં. પણ અહીંયા તો સાધુ નહોતા છતાં બીજી પ્રવૃત્તિ નહીં, આટલા મંદિરો ત્યાં પણ પ્રવૃત્તિ પોતે નથી કરી. એમના નિમિત્તે દિગંબર મંદિરો, આટલા આટલા મંદિરો ગામે ગામથી આ પોતે પ્રવૃત્તિ નથી કરી. કોઈને સામે ચાલીને કીધું નથી કે તમે મંદિર બાંધો, અને બાંધો તો તમે ફાળો લખાવજો, એ વાત કોઈ દી કરી નથી. ઉલટાના પૈસા વાળાને ચાપકા મારે ત્યારે એમ કે અહીંયા ક્યાં ફાળો નોંધાવા જવાનું છે, ન કહીએ અમારે કઈ ફાળો નોંધાવો હોય તો માખણ પટ્ટી કરીએ, માખણ લગાડીએ, અમારે ક્યાં ફાળો નોંધાવો છે. એટલું બે ધડક કહેતા સત્ય તો આ છે, અમારે ગરજ હોય તો સમજો સત્ય અંગીકાર કરવાની, ન ગરજ હોય તો અહીંયા બીજી વાત થવાની નથી. એટલા
બરોબર
નિરપેક્ષ વૃત્તિ વાળા નિષ્ફળ. કહે છે કે નિત્યાનંદ સ્વભાવનું નિજ સ્વભાવનું વલણ કરવું તે તારા હાથમાં છે, એ તારા સ્વાધીન પુરુષાર્થ નો વિષય છે, કોઈ કરી દેશે એ વાત નથી. કેમ કે તારી અવસ્થાનો ધરનાર તો તું છો, તારી અવસ્થા તું ધારણ કરે છો, તારી અવસ્થાનો ધરનારે તું છો ને કરનારે તું છો. તારી અવસ્થા કોઈ બીજો કરે છે એમ તો છે, કરે છે પણ તું, ને ધારણ કરે છે પણ તું. તેથી કેમ કરવી એ તારા લાભ નુકસાનને વિચારીને તારું વલણ ફેરવી નાખ, એ સિવાય બીજો કોઈ આમાં ઉપાય નથી, આ એક જ માર્ગ છે. છસો ને 87 થયું, 688 જ્ઞાન ચેતના કર્મ ચેતના અને કર્મફળ ચેતના જીવમાં હોય છે. પુણ્ય પાપના ભાવ તે કર્મ ચેતના છે, અને હરખ શોકના ભાવ કર્મફળ ચેતના છે, અને ચેતના એકાકાર રૂપે ચેતે તે જ્ઞાન ચેતના છે, તે ત્રણે પોતાની પર્યાયમાં થાય છે. શું કહે છે શાસ્ત્રમાં? આ ત્રણ ભેદથી વાત ચાલે છે. ત્રણ પ્રકારની ચેતના લીધી છે, જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. જીવના ભાવની વાત છે, નામ લીધું છે કર્મ અને કર્મ ફળ, પણ ત્યાં જળ કર્મ એ વાત નથી લીધી. જળ કર્મનો વિપાક તે કર્મ ફળ એમ પણ વાત નથી લીધી, પણ જીવનો ભાવ લેવો છે એટલે જીવમાં હોય છે એમ કહે છે. જ્ઞાન ચેતના પણ જીવના પરિણામ છે, કર્મ ચેતના પણ જીવના પરિણામ છે અને કર્મ ફળ ચેતના પણ જીવના પરિણામ છે. ત્રણેય પ્રકારના પરિણામ જીવ પરિણામ છે, જીવ ભાવ છે અને તે જીવના હોવાથી જીવમાં હોય છે એમ સ્પષ્ટ જીવને પકડીને વાત છે. હવે એ ત્રણેયનું ઓળખાણ કરાવે છે કે પુણ્ય પાપના ભાવ તે કર્મ ચેતના છે, એટલે કર્મના ઉદયમાં સાવધાન થાય. ચેતનાનો એક સામાન્ય અર્થ લઈએ, ચેતવું એટલે ચેતી જવું, સાવધાન થઈને જેમાં ચેતવું તેને ચેતવું, ચેતી જવું એમ કે છે ને. અનુભવ કરવો, ચેતીને અનુભવ કરવો, એવો જીવનો એક ચૈતન્ય સ્વભાવ છે જેને ચેતના કહેવામાં, ચેતના સ્વભાવ કહેવામાં આવે છે, જેથી તે ચેતે છે અથવા અનુભવે છે. તો પુણ્ય અને પાપની પ્રકૃતિ રૂપ જે કર્મનો ઉદય છે એમાં જે સાવધાન થાય અને પુણ્ય ને પાપના પરિણામ થાય એનો અનુભવ કરે, એને ચેતે, એવા જીવ ભાવને કર્મ ચેતના કહેવામાં આવે છે. કર્મ ચેતના એટલે કર્મને લક્ષે અનુભવ કરવો, કર્મ સ્વરૂપે પોતાનો, તેને કર્મ ચેતના કહે છે. જેમ કે આ શરીર છે એ કર્મ ફળ છે, તો શરીર રૂપે પોતાનો અનુભવ કરવો તે કર્મ ફળ ચેતના છે. પુણ્યપાપ રૂપે પોતાનો અનુભવ કરવો તે કર્મ ચેતના છે, કેમ કે પુણ્યપાપ રૂપ કર્મ નો ઉદય છે સામે, જયારે પોતે ચેતે છે ત્યારે. અને હરખ શોક ના ભાવ પછી શરીર આદિ જે કોઈ કર્મ ફળ છે એમાં એ ભાવને ઓળખવા. શું કે છે કે કાં તો એને સુખ થાય છે, સાતા થાય છે, કાં તો એને અસુખ થાય છે, અસાતા થાય છે, દુઃખ થાય છે. તો એ સુખ દુઃખ ને જે વેદે છે એ કર્મના ફળના લક્ષે વેદે છે, તેથી તેને તે વેદવાના પરિણામને કર્મ ફળ ચેતના કહેવામાં આવે છે. આમ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એના મુખ્ય વધારે સ્થૂળ દ્રષ્ટાંતો એ છે કે નિગોદનો જીવ છે એનું પરિણમન મુખ્યપણે કર્મ ફળ ચેતના પ્રધાન પરિણમન છે. બહુ સમર્થ દ્રષ્ટાંત છે,
બરાબર.
કેમ કે એને ત્યાં કરવું ને ન કરવું, આ કરવું ને તે કરવું, પુણ્ય કરવું ને પાપ કરવું, એ જાતની ત્યાં બુદ્ધિ નથી. કર્મને ચેતવાની બુદ્ધિ નથી, પણ કર્મ ફળને ભોગવવાનું પરિણામ છે. એટલે એકાંતને દુઃખને ભોગવનારા તે નિગોદના જીવો કર્મફળ ચેતના પ્રધાન પરિણામમાં પરિણમે છે. બીજો એક દ્રષ્ટાંત કર્મ ચેતનાનો એવો લીધો છે, દ્રવલિંગી મુનિનો લીધો છે, કે દ્રવલિંગી મુનિ અંતર સ્વભાવને ચેતતો અનુભવતો નહીં હોવાથી અને બાહ્ય ક્રિયામાં પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ આદિ 28 મૂળ ગુણની ક્રિયામાં સાવધાનપણે યત્નાથી પ્રવર્તતો હોવાથી, તે પ્રવૃત્તિથી પુણ્યબંધ કરતો હોવાથી તે કર્મચેતના પ્રધાન પરિણામે પરિણમે છે. એ દ્રષ્ટાંત લીધો છે 85 કાયની 172 ગાથામાં. તેથી ન કરવો રાગ કરીએ ક્યાંય પણ મોક્ષે છે, એમ કરીને ગાથા ચાલે છે. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર ને તરે આવી ગાથા છે. તો ત્યાં દ્રષ્ટાંત લીધું કે પંચાચાર ને પાળે છે મુનિ થઈને, દીક્ષા અંગીકાર કરીને, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, ક્રિયાચાર, ચારિત્રાચાર, પંચાચાર ને પાળનારો મુનિ ત્યાં પોતાના સ્વભાવમાં નહીં પરિણમતો, જ્ઞાન ચેતના એ નહીં પરિણમતો, એવો કર્મચેતના પ્રધાન પરિણામે પરિણમે છે. એવો શબ્દ વાપરો ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રાચાર્યની ટીકા છે, એને સમીસારની ટીકા કરે છે, એ જ આચાર્યની ટીકા છે. પંચાચાર ની વાત પૂરી કરી દે છે. નિરાચરણ માટે કર્મકાંડમાં સર્વશક્તિ વડે વ્યાપૃત રહે, આમ કરતા થકા પંચાચારની વાત પૂરી કરીને વિસ્તારથી, કેમ કે જ્ઞાનાચારમાં શું કરે છે, દર્શનાચારમાં શું કરે છે એ બધું લઈ લીધું, શું અને ચારિત્રાચારમાં શું કરે છે તેમાં પંચમહાવ્રત લીધા, ગુપ્તિ લીધી, પછી સમિતિમાં ઇરિયા ભાષા આયુષના આદાન નિક્ષેપ ઉત્સર્ગરૂપ સમિતિ લીધી, તપાચરણમાં અનુસરણ મુદ્ર વરિપ્રતિ વ્રત વ્રતિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિધ્યાસન કાય ક્લેશના બધા તપ લીધા, પ્રાયશ્ચિત વિનય વૈયાવ્રત વિસ્તૃત સ્વાધ્યાય અને ધ્યાન પરિગર પરિક્રહ એટલે પરિકર એટલે સામગ્રી વડે અંતઃકરણને અંકુશિત રાખે છે. જરાય એનું અંતઃકરણ પરિણામ પાપમાં જાતું નથી એટલી કશાયની મનતા છે કે અંકુશિત અંતઃકરણ રહે છે, પણ એ નકામું છે એમ કે છે. આમ કરતા થકા કર્મચેતના પ્રધાનપણાને લીધે આ વાંધો કાઢ્યો, કર્મચેતના પ્રધાનપણાને લીધે શુભ કર્મ પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે અને અશુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે, તો પણ એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી, ક્રિયાકાંડ નો આડંબર કહી દીધો, એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એટલે એની પર જે હોય એવી જે જ્ઞાન ચેતના દર્શન જ્ઞાન ચારિત્રની એક પરિણતિ રૂપ જ્ઞાન ચેતનાને જરા પણ ઉત્પન્ન નહીં કરતા થકા, જ્ઞાન ચેતના જરાય ઉત્પન્ન થઈ આટલું બધું કર્યું, અંદરમાં જ્ઞાન ચેતના જ્ઞાન જ્ઞાનને ચેતે, જ્ઞાન જ્ઞાનને અનુભવે, જ્ઞાન સ્વરૂપમાં સાવધાન થાય, એ ચેતનાને જરા પણ ઉત્પન્ન નહીં કરતા થતા પુષ્કળ પુણ્યના ભારથી ઘણો પુણ્ય વધી ગયું, ત્યાં મંથર થઈને, મંથર એટલે જળ થઈ ગયા, ઠીક પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈને જળ થઈ ગયેલી ચિત્તવૃત્તિ વાળા વર્તતા થતા એને જળ થઈ ગયેલી ચિત્તવૃત્તિ કહી દીધી છે. આ તો પોતે ભાવલિંગી સંત છે ને. દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે દેવલોકમાં જશે, પુણ્યનો ભાર વિધો છે એટલે જશે દેવલોકમાં. દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણા લાંબા કાળ સુધી સંસાર સાગરમાં ભમે છે, એનો હજી સંસાર ઘણો લાંબો છે એમ કહે છે, જન્મ મરણ ઘણા છે હજી. તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જોને, આવે છે ને પદમાં આવે છે, કઈ ઘણું કાર્ય કરે કહેવાય બધું ધાર્મિક કાર્ય, પણ અંદરમાં જ્ઞાન ચેતનાના ઉદ્ભવ વિના જન્મ મરણ એટલા ને એટલા ઉભા છે, એની અનંતતામાં ફેર પડતો બહુ સમર્થ દ્રષ્ટાંત લીધો છે. સકલ ક્રિયાકાંડ આડંબર ઉત્તીર્ણ દર્શન જ્ઞાન ચારિત્ર એક પરિણતિ રૂપામ જ્ઞાન ચેતનામ મનાગપી થોડુંક પણ
મનાગપી અસંભાવયંત, થોડો પણ એને ભાવ સંભાવના નથી. નહીં હોવાથી પ્રભુત પુણ્ય ભાર મંથર ચિત્તવૃત્ત, સુરલોકાદિ ક્લેશ પરિણામ. સુર દેવલોકમાં સુખ ભોગવશે એમ ન કહ્યું, મિથ્યા દ્રષ્ટિ જેમ થાય છે ને એટલે ક્લેશ બહુ થાય છે. સુરલોકાદિ ક્લેશ પ્રાપ્તિ પરંપરા સુચિરમ, ઘણા લાંબા કાળ સુધી સુચિરમ સંસાર સાગરે ભમંતી ભ્રમંતી ઇતિ, આમ ટીકા કરે છે સંસ્કૃતમાં. પછી પોતે જે કહ્યું છે એનો શાસ્ત્ર આધારે પછી જ્ઞાન ચેતના માં એ વાત લીધી છે કે ચેતના એકાકાર રૂપે પોતાના સ્વભાવ રૂપે એક આકારે, જેવો સ્વભાવ છે તેવા આકારે તેવા સ્વરૂપે જે ચેતે પરિણમે તે જ્ઞાન ચેતના છે.
જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો.